તારીખ 18/1/1997, ડાયરીના બોલ નંબર 1115 અને 1108 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 12.
રાગથી ભિન્ન જ્ઞાન છે તેમ સમજણમાં આવે અને તેવો વિકલ્પ વિચાર થાય, તેથી કાર્ય સિદ્ધિ અથવા અનુભવ ન થાય.
બરાબર.
પરંતુ રાગ અને જ્ઞાનના ભિન્ન ભિન્ન અનુભવને અવલોકનમાં લઈ પોતાનું અસ્તિત્વ જે જ્ઞાનમાં છે તેને હું પણ ગ્રહણ કરવાનો પ્રયત્ન થવો જોઈએ. રાગ અને જ્ઞાન ભિન્ન ભિન્ન છે એવું સમજણમાં આવે તો એ સમજણ અનુસાર પછી વિકલ્પ ચાલે, વિચાર ચાલે, તો એ કાર્યકારી નથી. એમ થવાનો સંભવ ખરો. કોઈ વાત સમજવામાં આવી હોય? આ ભેદ જ્ઞાનનો વિષય છે. વિજ્ઞાનની વાત સમજવામાં આવી હોય એ પ્રમાણે વિચાર ચાલે. સંમત થાય એટલે એમ થાય કે મને એમ લાગે છે, અને વિચારમાં સંમત થાય એટલે લાગે છે એમ પણ લાગે, પણ એ ખરેખર લાગવું નથી, એ તો સંમત થવું છે. અને એટલા વિચાર માત્ર છે કે સંમત થવાથી કોઈ વિશેષ લાભનું કારણ નથી. ન સંમત થાય તો નુકસાન થાય, પણ સંમત થાય તો તેથી કઈ લાભ થઈ જાય એ મળે છે. કેમ કે સામાન્યપણે પરલક્ષે એવું સંમત થાય છે, પણ જો સ્વલક્ષે સંમત થાય તો રાગ અને જ્ઞાનના ભિન્ન ભિન્ન અવલોક ભિન્ન ભિન્ન અનુભવને અવલોકનમાં લેવામાં આવે. સ્વલક્ષે સંમત થી હોય એનો કાર્ય આગળ ચાલે, જે સમજણ હોય એ પરિણામમાં સીધી લાગુ થાય. સ્વલક્ષે સમજણ હોય તો એ સમજણ પરિણામમાં લાગુ થાય, કે રાગ અને જ્ઞાન એનું અવલોકન ચાલુ થાય. અવલોકન જરા ઊંડું થાય, વિશેષ થાય, ત્યારે એ બંનેનો જે અનુભવ ભિન્ન ભિન્ન પ્રકારનો છે એ ભિન્ન ભિન્ન પ્રકારનો અનુભવ અવલોકનમાં આવે. અને પોતાનું જ્ઞાનમાં જે અસ્તિત્વ રહ્યું છે એને ગ્રહણ થવાનો પ્રયાસ પણ થાય.
બરાબર.
એમ થવું જોઈએ, એમ થવું જરૂરી છે. મધ્યસ્થ થઈ રાગમાં હુંપણાના અધ્યાસને જોતા જ તે ભૂલ મટે છે. બરાબર. શું છે કે તે પહેલાની આ પ્રયત્ન પહેલાની પરિસ્થિતિ તો રાગમાં હુંપણાના અધ્યાસ મૂકે છે. અધ્યાસ તો જ્ઞાનીની દ્રષ્ટિએ છે, પોતાને તો વાસ્તવિક હું પણ એમાં વિદાય છે, અનુભવાય છે, તન્મય થઈને, એકત્વ થઈને. જ્ઞાનીની દ્રષ્ટિએ જે અભ્યાસ છે, અધ્યાસ છે, એ અધ્યાસને ક્યારે ખબર પડે કે જ્ઞાન મધ્યસ્થ થાય. મધ્યસ્થ થાય એટલે રાગના પક્ષવાળો ન રહીએ ત્યારે. મધ્યસ્થનો શું છે? જે રાગ સાથે એકત્વ છે એનો પક્ષ પણ છે, એ પક્ષ મટે ત્યારે એની મધ્યસ્થતા આવે. તટસ્થ થઈને જોવે, જેમ કે કોઈ બે પક્ષની વાત સામે સામે આવે ત્યારે કાંઈ પણ પૂર્વગ્રહ રાખ્યા વગર એ વાતને સમજવાનો પ્રયત્ન કરવો એનું નામ મધ્યસ્થ છે. એમ અહીંયા પણ કોઈ પણ પૂર્વગ્રહ રાખ્યા વિના ભાગમાં હું પણ આનો અભ્યાસ થઈ રહ્યો છે એને અવલોકે સમજાય. ભૂલ સમજાય તો ભૂલ મટે એવું છે. મધ્યસ્થ થઈ રાગમાં હું પણ આના અભ્યાસને જોતા જ તે ભૂલ મટે છે. દોરડીમાં સાપ નો અભ્યાસ થયો, અંધારામાં પડેલું દોરડું માથું ચોખ્ખું પડ્યું છે તો સાપ નો અભ્યાસ થાય એટલે ભય લાગે. ખરેખર તો એને સાપ લાગ્યો છે એટલે ભય લાગ્યો છે, પણ વાસ્તવિકતાની દ્રષ્ટિએ જોઈએ તો અભ્યાસ છે. કેમ કે દોરડું દોરડું છે, સાપ છે જ નહીં. પણ એને સાપ લાગ્યો એટલે સાચો જ લાગ્યો છે એટલે ભય થવા સ્વાભાવિક છે. હવે કોઈ ત્યાં જાણકાર છે કે ભાઈ સાપ પછી તમે નકામાં પીઓ છો, એ તો દોરડું છે. ત્યારે સાપ છે એમ એવો જે પૂર્વગ્રહ છે એ છૂટીને જોવે તો જ ખ્યાલ આવે, નહીતર બીકનો માર્યો સ્વીકારી જ શકે નહીં. સાપ હશે તો હશે તો હશે તો એમ થઈ જાય, નજીક જઈ ન શકે. પૂર્વગ્રહથી મુક્ત થવું, અધ્યસ્થનો અર્થ શું છે? કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહથી મુક્ત થવું. એમ રાગમાં હું પણ થાય છે એ અભ્યાસ છે એમ સાંભળવા મળ્યું, સમજવા મળ્યું, ત્યાર પછી રાગમાં હું પણ આનો જે પરિણમ છે એ બાબતમાં તપાસવા માટે મધ્યસ્થ થઈ જવું. હું પણ ખોટું થાય છે, મારું અસ્તિત્વ ત્યાં નથી, કેવી રીતે નથી તપાસે તો કે રાગનો નાશ નાશ થાય છે, મારો નાશ નથી થતો. જે તે રાગ ઉત્પન્ન થાય છે એ રાગનો નાશ થાય છે કે નહીં? તો ત્યારે પોતાનો નાશ થઈ ગયો કે નથી થયો? મારી હયાતી છે એટલે રાગમાં હું પણ આનો અનુભવ છે એ ખોટો અનુભવ છે, મિથ્યા અનુભવ છે. મિથ્યા અનુભવનું નામ અભ્યાસ છે. મિથ્યા અનુભવને શાસ્ત્રમાં શાસ્ત્ર ભાષાએ અભ્યાસ કહે છે. એટલે રાગમાં હું પણ આના અભ્યાસને જોતા જ ભૂલ મટે છે.
બરાબર,
એ ભૂલ ભૂલ તરીકે નથી રહેતી. ભૂલ દેખાય ત્યાં ભૂલ રહે નહીં એ વાસ્તવિકતા જ્ઞાનની છે. જ્ઞાનની વાસ્તવિકતા શું છે? ભૂલ દેખે ત્યાં ભૂલ ના રહે. પાંચ ને બે સાત થાય, પાંચ ને બે આઠ ગણે તો એક ની ભૂલ આવે આવે ને સરવાળો. જરાક મોટેથી બોલતો હોય પાંચ ને બે આઠ, પાંચ ને બે આઠ પણ ભાઈ પાંચ ને બે આઠ કેવી રીતે જરા તપાસ તો કરો. જેવી ખબર પડી કે આ પાંચ ને બે આઠ ન થાય, ભૂલ દેખાણી ભૂલ ગઈ, ભૂલ દેખાય ત્યાં ભૂલ રહેતી. હવે ભગવાને મિથ્યાતને ભૂલ કહી છે. શું કીધું છે? મિથ્યાતને ભૂલ કહી છે, ખોટો અનુભવ છે એ ભૂલ દેખાય એટલે ભૂલ ટળે. મિથ્યાત જેવું કેટલું સહેલું થયું? ભૂલ દેખતા જો ભૂત ભૂલ ટળતી હોય તો મિથ્યાતને જવું એ કેટલું સહેલું થઈ ગયું. આટલી વાત છે. ગુરુદેવ કહેતા કે જેને મિથ્યાતનું જ્ઞાન થાય તેને મિથ્યાત ન રહે.
બરાબર,
મિઠ્યાત્મ જ્ઞાન એટલે પોતામાં પોતાની દશામાં ચાલતા પરિણામમાં મિઠ્યાત્મ જ્ઞાન થાય એ વખતે, તો એ વખતે મિથ્યા તેને રે નહીં, મિથ્યા છૂટી જાય, મિથ્યા તો ભૂલ છે. આવું સુગમ કરી દીધું છે. જે રીતે જ્ઞાન થતું માલુમ પડે છે તે રીતે રાગાદી ક્રિયા થતી માલુમ પડતી ફીલ થવું
બરાબર.
તો જ્ઞાન ને તપાસ
બરાબર.
જો એમાં તને હું પણ માલુમ પડે એટલે તારું અસ્તિત્વ માલુમ પડે, તો એ વખતે ચાલતી રાગની ક્રિયામાં તને હું પણ થતું માલુમ નહીં પડે. અને જો રાગમાં હું પણ થતું માલુમ પડે છે, જે રીતે રાગાદી ક્રિયા થતી માલુમ પડે છે તે રીતે જ્ઞાનની ક્રિયા થતી માલુમ પડતી નથી. કેમ કે એમાં હું પણ છું તો જ્ઞાન છૂટી ગયું, જ્ઞાન ચૂકાઈ ગયું. બે માં હું પણ થાય નહીં, બે માંથી એક માં થાય. અનાદિ નું રાગ માં એક માં થઈ રહ્યું છે એ ભૂલ છે, અધ્યાસ છે, મિથ્યા છે. મધ્યસ્થ થઈને તપાસવા યોગ્ય છે કે ખરેખર મારું અસ્તિત્વ ક્યાં છે. તો જ્ઞાન માં અસ્તિત્વ હોવાથી માલુમ પડે છે, કલ્પના કરીને કઈ કરવું નથી
બરાબર
છે. જ્ઞાન વેદાય
છે,
વેદાય તો હું પણ જ વેદાય, બીજી રીતે વેદાય નહીં. એમાં પોતાની મોજૂદગી હયાતી માલુમ પડે.
સવારે જે વિષય ચાલ્યો આપણે રમણાથી છૂટો પડીને જો તો તું છૂટો જ છો.
છૂટો છું રમણાથી, છૂટો પડે એટલે તું છૂટો છો. રમણામાં ખોટી રીતે પકડાયેલો
છે
માંદરાને, ઘડોએ ઘડાએ પકડ્યો એવું લાગ્યું. ઘડાએ કે પકડ્યો નથી માંદરાને, મુઠીમાં મથેણા છોડી દે, મુઠીના લાળિયા છોડી દે એટલે હાથ સેવાથી નીકળી જવાના. કેમ કે આ તો છૂટો થતો, ઘડાએ પકડ્યો જ નહોતો, એની મુઠી મોટી થઈ ગઈ એટલે નીકળતો નહોતો, બીજું કાંઈ નહોતું. એને એમ કહ્યું મને પકડ્યું. એમ આ જીવને મહત્વ થાય છે ત્યારે એને એમ થાય છે બધા મને વળગ્યા છે. ખરેખર તને કોઈ વળગ્યું નથી, તારું મહત્વ તને વળગેલું છે. ગુરુદેવ કહેતા માણસ દરિદ્ર હોય, કઈક પરિશ્રમ કરીને પૈસા પરિશ્રમના નિમિત્તે કમાણો હોય ત્યારે એને એમ થાય કે હું કમાણો, મને રૂપિયા મળ્યા. અવસ્થામાં મમતા થઈ મમતા મળે છે, બીજું કઈ નથી. એવી રીતે પકડાય છે અભ્યાસમાં, એવી રીતે પકડાય છે. રાગમાં હુંપણાના અભ્યાસને જોતા જ તે ભૂલ તળે મટે છે. ભૂલ દેખાય ત્યાં ભૂલ રહે નહીં એ વાસ્તવિકતા જ્ઞાનની છે. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું છું, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું. એવા અંતર અભ્યાસ વડે જ્ઞાનની સ્વપણાથી મુખ્યતા થાય છે. એ પ્રકારે પ્રેક્ટિકલ કરે, અભ્યાસ કરે એટલે વિકલ્પ કરે એમ, એ પ્રકારે ચાલતા જ્ઞાનમાં હુંપણાનો ભાવ લઈએ
બરાબર.
તો એ વારંવાર એવા અભ્યાસથી જ્ઞાનની જ્ઞાનની મુખ્યતા થાય. કેવી રીતે થાય? સ્વપણું આવીને મુખ્યતા થાય. રાગમાં સ્વપણું હતું એટલે રાગની મુખ્યતા થતી હતી. હવે જ્ઞાનમાં સ્વપણું આવવાથી જ્ઞાનની મુખ્યતા થશે. જ્ઞાનની મુખ્યતા થશે એટલે રાગ ને રાગનો વિષય બંને ગૌણ થઈ જશે. જ્ઞાનની મુખ્યતા થાય છે અને જ્ઞાનાનુભવ અર્થાત જ્ઞાન વેદનથી આત્મલક્ષ થાય છે, સ્વરૂપનું લક્ષ થાય છે, સ્વરૂપની ઓળખાણ થાય છે. મોટો ફાયદો તો અનંતકાળથી સ્વરૂપને ઉઠતું નથી અને સ્વરૂપનું લક્ષ થયું નથી. આ પ્રકારના અભ્યાસથી સ્વરૂપનું લક્ષ થાય છે. જ્ઞાનમાં હુંપણાના અભ્યાસથી સ્વભાવ ઓળખાય છે, સ્વભાવનું લક્ષ થાય છે, ઉપયોગ એટલો સૂક્ષ્મ થાય છે. આત્મલક્ષી જે જ્ઞાન થયું પછી આત્મલક્ષમાં આવ્યું એટલે જ્ઞાન આત્મલક્ષી થયું.
બરાબર.
એ આત્મલક્ષી જ્ઞાન યથાર્થપણે એટલે વાસ્તવિકપણે રાગને જુદો કરે છે. કેવી રીતે? અનુભવીને જુદો કરે છે. પછી જે આત્મલક્ષી જ્ઞાન થયું અને જે ભેદ જ્ઞાન ચાલ્યું પાછું,
આજે
ભેદ જ્ઞાનની પ્રવૃત્તિ થઈ તે રાગને જુદો અનુભવીને જુદો કરે છે. પરલક્ષી જ્ઞાનમાં રાગને જુદા અનુભવવાની તાકાત નથી અથવા યોગ્યતા પણ નથી. પરલક્ષી જ્ઞાનમાં ભલે એમ સમજાય કે રાગને જ્ઞાન જુદા છે, જુદો અનુભવ કરવાની શક્તિ નથી. કેમ કે રાગ પરલક્ષમાં પીડ્યું છે,
સ્થૂળ છે,
સ્થૂળ છે અને પરની સાથે લાગેલું છે, સારી રીતે એકત્વ થયેલું છે રાગને. અને એ અભ્યાસ સુધી પહોંચવાની પહેલા પૂર્વ તૈયારી પણ ક્રમથી ક્રમ પ્રવેશ ન થઈ હોય ત્યાં સુધી તો પણ આ પ્રેક્ટિસ ચાલવાની નથી ચાલી શકે. અન્ય જીવને ઉપકાર થાય એટલે ભલું થાય, આત્મકલ્યાણ થાય. અન્ય જીવનો ઉપકાર થાય એટલે આત્મકલ્યાણ થાય તેવી ધર્મ પ્રભાવના યોગ્ય બાહ્ય પ્રવૃત્તિ, શું તેવી ધર્મ પ્રભાવનાને યોગ્ય એવી બાહ્ય પ્રવૃત્તિ છે. એ પ્રવૃત્તિ પણ પ્રારબ્ધ યોગ અનુસાર શુદ્ધ સ્વભાવના અનુસંધાન પૂર્વક થવી ઘટે છે. પ્રભાવના કરવાનો ભાવ જ્ઞાનીને પણ આવે અને મુમુક્ષુને પણ આવે. અનેક જીવોનું કલ્યાણ થાય એવો આ ઉપાય છે, એવો માર્ગ છે. એ સંબંધે જે કંઈ પ્રવૃત્તિ કરવી ઘટે તે કરવી જોઈએ. પણ આ પ્રકારે વધારે યોગ્ય છે. પ્રારબ્ધનો એવો યોગ હોય તો, એવો પ્રારબ્ધ યોગ ન હોય તો ખેંચી તાણીને કરવા જાય તો પણ તે યોગ્ય રીતે નહીં થાય. પોતાના પરિણામ છે એ બગડશે. એટલે એક તો પ્રારબ્ધ યોગ હતું સાસ, ઉદય જ આવે અને શુદ્ધ સ્વભાવના અનુસંધાન પૂર્વક થવી ઘટે છે. કેવી રીતે અનુસંધાન છે કે પારમાર્થિક કલ્યાણ આમાં કેવી રીતે થાય છે? પારમાર્થિક કલ્યાણ તો શુદ્ધ સ્વભાવના અવલંબને થાય છે. તો આ ધર્મ પ્રવૃત્તિ કરતા મારા શુદ્ધ સ્વભાવનું મને અવલંબન છૂટે, અવલંબન ન થાય એવી રીતે તો કોઈ કામ નથી ને. એ વાતને પોતે બરાબર પકડમાં રાખવી, લક્ષમાં રાખવી જોઈએ, પકડમાં રાખવી. નહીતર બીજાનું કલ્યાણ થવાની કરતા બુદ્ધિએ જે પ્રવૃત્તિ થશે એમાં પોતાનું મિથ્યા દ્રઢ થશે અને સામાન્ય કઈ કલ્યાણ થવાનું નથી. બાહ્ય પ્રવૃત્તિ છે ને, બાહ્ય પ્રવૃત્તિમાં એટલી સાવધાની ન હોય તો હું બીજાને સમજાવી દઉં, બીજાનું કલ્યાણ થાય એવું કંઈક કરી દઉં, એવું કંઈક કરી દઉં, એવું કંઈક હું કરું 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 કરતું તો જોર કરશે, કર્તૃત્વમાં ઊભો છે, કર્તૃત્વ બળવાન થઈ જશે, દ્રઢ થઈ જશે, મિથ્યા દ્રઢ થઈ જશે. જુઓ, બાહ્ય પ્રવૃત્તિ ધર્મ પ્રભાવનાની અને મિથ્યા દ્રઢ થાય, કેવી વિચિત્ર વાત થઈ. પરિણામ જેવા છે એવું જ કર્મ બંધન છે. એમાં બાહ્ય પ્રવૃત્તિ અનુસાર કોઈ કર્મ બંધન નથી, પરિણામે બંધ છે. બાહ્ય પ્રવૃત્તિ એ બંધ નથી, પરિણામમાં તો કરતું તો જોર કરે, મિથ્યાત્મા બંધ થઈ ગયો પડે. એવું થાય
ભાવનાની ભાવના અને કર્તૃત્વના પરિણામ બે વચ્ચે કેવી રીતે ડિફરન્સ પડે?
આવે છે સંયોગો ગોઠવા માટે આપોઆપ, એ વખતે સાવધાની રાખવાની. મારા સ્વભાવનું લક્ષ્ય ચૂકીને જો હું એકાંતે એ કામમાં પડીશ તો કર્તૃત્વ દ્રઢ થઈ જશે. એટલે લક્ષ્મણ અનુસંધાન રાખો. નિષ્કારણ કરુણાથી મહાપુરુષોએ પરમ પદનો ઉપદેશ આપ્યો છે, આત્મ સ્વરૂપનો ઉપદેશ આપ્યો છે. એ તો નિષ્કારણ કરુણાથી આપ્યો છે, આપનારને તો કઈ લેવા દેવા નથી. તે ઉપદેશનું કાર્ય મહાન હોવા છતાં, એવું ઉપદેશનું કાર્ય મોટું કામ ગણાય છે, સામાન્ય કામ નથી. ઉપદેશનું મહાન કાર્ય હોવા છતાં પણ અંતર આરાધનામાં અપ્રમદ ભાવે વર્તતા તે બાહ્યકારોની વૃત્તિ પણ જેને ઉપશાંત થઈ તે મહત્પુરુષની સાધનાને મનમાં. કામ તો મોટું છે, જગતના જીવનનું કલ્યાણ થાય એવું, પણ છતાંય તે અંતર આરાધનામાં વિશેષ અપ્રમત એટલે વિશેષ જો પુરુષાર્થથી વર્તે ત્યારે એ વિકલ્પ પણ શાંત થઈ જાય, તે કારુણ્ય વૃત્તિ પણ શાંત થઈ જાય છે. બાહ્ય કારુણ્ય વૃત્તિ પણ શાંત થઈ જાય છે, નિરંતર દશામાં આવે છે. તો એ વિશેષ બહુમાન કરવાને યોગ્ય છે એ દશા. હવે કારુણ્ય વૃત્તિ બંધ થઈ, ઉપશાંત થઈ એટલે બંધ થઈ, તો પણ તે વિશેષ કરીને બહુમાન કરવા યોગ્ય છે, વંદન કરવા યોગ્ય છે. અંતર આરાધનામાં અપ્રમત ભાવે રમણતા કરનારના બાહ્ય યોગનો સહજ સ્વભાવ સર્વ જીવ પ્રતિ દયાનો હોય છે. તો એકદમ નેચરલ છે. ફરીથી અંતર આરાધનામાં અપ્રમત ભાવે રમણતા કરનાર એનો જે મન વચન કાયાનો બાહ્ય યોગ હોય છે એ યોગનો સહજ સ્વભાવ જ એવો છે કે સર્વ જીવ પ્રત્યે કરુણા અને દયા હોય છે.
બધા જીવ
કોઈ પણ જીવ પ્રત્યે એકેન્દ્રથી માંડીને પંચેન્દ્રિય સુધી આમ તો મનુષ્યની ભૂમિકામાં એ ભાવના આવેલી છે કે મારા મન વચન કાયાના બાહ્ય યોગથી કોઈ પણ જીવને એકેન્દ્રથી માંડીને પંચેન્દ્રિય પર્યંતના કોઈ પણ જીવને જરા પણ દુઃખ ન પહોંચે, જરા પણ બાધા ન પહોંચે અને જરા પણ કોઈનો પ્રાણ વિયોગ ન
થાય.
એ જાતની ભાવના તો મુમુક્ષુની ભૂમિકામાં આવી ચૂકેલી હોય છે. પછી અહીંયા ત્યાં અંતરરમણતા થઈ મુનિદશાની, તો એમના મન વચન કાયાના યોગનો સહજ સ્વભાવ જ એવો છે કે બીજાને બાધા દુઃખ પહોંચે નહીં, એવો કરુણાશીલ સ્વભાવ છે એમના બાહ્ય યોગનો પણ. અને તેમનો આત્મ સ્વભાવ તો ઓલો બાહ્ય યોગનો સ્વભાવ લીધો, હવે તેમનો આત્મ સ્વભાવ તો સર્વ જીવને પરમપદ પ્રત્યે આકર્ષણ કરનાર હોય તેમાં શું આશ્ચર્ય. એવા મહાત્માનો આત્મ સ્વભાવ કોઈ જુએ તો જોનારને પોતાના પરમપદ પ્રત્યે આકર્ષણ ઉત્પન્ન થઈ જાય, તો એમાં શું આશ્ચર્ય છે. બાહ્ય યોગ જયારે આવો છે ત્યાં અંતરયોગ તો આવો હોય એમાં શું આશ્ચર્ય છે કે એમ જ હોય. તે પ્રગટ આત્મ સ્વભાવ વડે અન્ય જીવ તથારૂપ યોગ્યતાવાન અન્ય જીવને આત્મ સ્વભાવ પ્રગટે છે અથવા સ્વરૂપ સ્થિરતા પ્રાપ્ત થઈ અંતે પરમપદની પ્રાપ્તિ થાય છે તેનું મૂલ્યાંકન શેનાથી થાય, એની કોઈ ટર્મ નથી, એનું મૂલ્યાંકન કરવાની કોઈ ટર્મ નથી. એમ કરીને અહીંયા સ્વભાવની મહિમા કરી છે. સ્વભાવ એટલો મહિમાવંત છે કે દિવ્ય ધ્વનિ પણ એનો મહિમા કરી શકે એટલો મહિમાવંત સ્વભાવ છે. ચારે પડખેથી સર્વ પડખે એટલો મહિમાવંત સ્વભાવ છે. એવા પ્રગટ સ્વભાવ વડે તથારૂપ યોગ્યતાવાન જીવને આત્મ સ્વભાવ પ્રગટે છે અને એને સ્વરૂપ સ્થિરતા આવે છે અને એનો સરવાળો એ આવે છે કે પરમપદમાં લીન થઈને પરમેશ્વર પદને પહોંચી જાય છે. એનો મહિમા શું કરવો, એની કિંમત એનો મહિમા કેવી રીતે કરવો, થઈ શકે એવો નથી. જે પદને શ્રી સર્વમને દીઠું જ્ઞાનમાં એ સ્વભાવ પદ છે, કહી શકાય નહીં તે પણ
શ્રી ભગવાન
કઈ રીતે એનો મહિમા કરે. કૃપાળુદેવે લખ્યું છે કે આ આત્માને જે બોધ થયો છે પોતાના અનુભવથી, આ આત્માને જે બોધ થયો છે તે મન જાણતું નથી. કેમ કે મનનો કાર્ય કરવાનું કાર્યક્ષેત્ર ચિંતવનની મર્યાદામાં સમાપ્ત થાય છે. મનથી મનન કરે કે ચિંતવન કરે, ચિંતન અને મનન એ મનની મર્યાદા પૂરી થાય અને આત્મ સ્વભાવ ચિંતવન અને મનનમાં સમાવેશ પામતો નથી, આવતો નથી. મનાતીત છે, અચિંત્ય છે. એટલે પોતે એવું લખ્યું છે કે આ આત્મા જે બોધ પામ્યો છે, જે પદનો એને બોધ થયો છે તે મન જાણતું નથી. અને મન જેટલું જાણે છે એટલું વાણી કહી શકતી નથી, અને વાણી કહે એટલું કલમ લખી શકતી નથી. એમ લીધું છે ઉતરો કે જે વચન, જે વચનામૃતા કલમમાં આવે છે એને અમારા જ્ઞાનાનુભવ ને કેટલું છેટું છે એ સમજી લ્યો તમે. માટે પ્રત્યક્ષતાનો મહિમા એમને વિશેષ કર્યો એનું કારણ એ છે કે વચન જે લખીને આપું છું તો ઘણું છેટું છે, એનાથી તો હું કહું વધારે નજીક છે, અને કહું એના કરતાં મારું મન જાણે છે એમાં વધારે છે, અને મારું મન જાણે છે એના કરતાં તો મને બોધ થયો છે એમાં ખરી વાત તો એમાં છે. સીધો સૂર્યનો પ્રકાશ અને એ પ્રકાશ અરીસા ઉપર પડે ને રિફ્લેક્ટ થઈને પાછો બીજો પ્રકાશ પડે એમાં ફેર ખરો કે મનમાંનું રિફ્લેક્શન આવે છે. મૂળ વસ્તુનો પ્રકાશ તો અચિંત છે, ઇન્દ્રિયાતીત હોવાથી એને અગમ અગોચર પણ કહેવામાં આવે છે. પણ અગમ અગોચર એટલે એનું જ્ઞાન ને અનુભવ ન થઈ શકે એમ કેવું નથી, એવું નથી કેવું કે અનુભવથી જ્ઞાનમાં બરાબર આવી શકે એમ છે. ભલે કહી ન શકાય તેથી શું થઈ જાય, કહીને ક્યાં કોઈને દેખાડવું છે, આ તો અનુભવીને માણવાની વાત છે, કઈ દેખાડવાની વાત છે નહીં. આત્માને ગુણ પ્રગટવા અર્થે સત્સુરથી પણ વિશેષ બળવાન નિમિત્ત પ્રત્યક્ષ પુરુષનો સમાગમ છે. ફરીથી આત્માને ગુણ પ્રગટવા અર્થે આત્મગુણ પ્રગટે તે માટે સત્સુરથી પણ વિશેષ એટલે શાસ્ત્રથી પણ વિશેષ બળવાન નિમિત્ત પ્રત્યક્ષ સત્પુરુષનો સમાગમ છે. અલ્પકાળમાં આત્મલાભ થવા માટે પ્રત્યક્ષ ગુણાતિશયવાન પવિત્ર પુરુષ, પવિત્ર પુરુષ વિશેષના આત્મવૃત્તિથી અને આત્માકારે થતી ચેષ્ટાથી પ્રભાવિત વચનો પરમ ઉપકારી થાય છે. કેટલી વાત લીધી, અલ્પકાળમાં આત્મલાભ થવા માટે આ હેતુ છે. પ્રત્યક્ષ સમાગમમાં અલ્પકાળમાં આત્માનો લાભ થઈ જાય છે. વાંચી વાંચીને જિંદગી કાઢી નાખે તો ન થાય એટલો પ્રત્યક્ષ સમાગમમાં લાભ થાય. અલ્પકાળમાં આત્મલાભ થવા માટે પ્રત્યક્ષ ગુણાતિશયવાન પવિત્ર પુરુષ વિશેષની આત્મવૃત્તિ અને આત્મા કાર્ય થતી ચેષ્ટાથી પ્રભાવિત વચનો પરમ ઉપકારી થાય છે. વચનોનું એટલું વિશેષણ લીધું છે. જ્ઞાની પુરુષના વચનો કેવા છે, એ ગુણના અતિશયથી એ પ્રભાવિત થયેલા વચનો છે, એમના એમની પવિત્રતાથી પણ પ્રભાવિત થયેલા વચનો છે, એમની આત્મવૃત્તિથી પણ પ્રભાવિત થયેલા વચનો છે, અને આત્માકારે થતી જે ચેષ્ટા બોલતી વખતે કેટલીક ચેષ્ટા આત્માકારે થાય છે એનાથી એ વચનો પ્રભાવિત થયેલા છે, તે પ્રત્યક્ષ સમાગમ વાળાને પરમ ઉપકારી થાય છે. પ્રત્યક્ષ પ્રગટ આત્મવૃત્તિ નો બોધ આત્મારથી ને શીઘ્ર રુચિ થઈને અસર કરે છે. એટલું વાંચીને જેટલી અસર ન થાય એટલી પ્રત્યક્ષ અને પ્રગટ આત્મવૃત્તિનો જે બોધ છે એ શીઘ્ર ઉપકારી થાય છે, તરત જ એને અસર કરી જાય છે. એ અસર કરે, શીઘ્ર રુચિથી એને અસર કરે ત્યારે એનું પરિણમન અથવા જીવન, જીવન એ જ પરિણમન છે, પરિણમન છે જ જીવન છે, આખું બદલાઈ જાય છે. જીવનું પરિણમન અથવા જીવન બદલાઈ જાય છે. અને સત્પુરુષનો આત્માકારે વર્તતો પુરુષાર્થ આત્માર્થીના આત્મગીર્યને જાગ્રત કરે છે. પુરુષાર્થ પુરુષાર્થને જાગૃત કરે છે, સ્વસંવેદન સ્વસંવેદનને ઊભું કરે છે, મહિમા મહિમાને ઊભો કરે છે. એનામાં જેટલા જેટલા ગુણો પ્રગટ થાય છે આમાં આ ગુણોને ઉત્પન્ન કરવામાં એ નિમિત્ત થઈ જાય છે. સત્પુરુષનો આત્માકારે વર્તતો પુરુષાર્થ આત્માર્થીના આત્મવીર્યને જાગ્રત કરે છે અને અથવા આત્મજાગૃતિને ઉત્પન્ન કરે છે. આત્મવીર્યને જાગૃત કરે છે એમ કહો કે આત્મજાગૃતિને ઉત્પન્ન કરે છે, એટલે હું આત્મા છું એવી જાગૃતિ ઉત્પન્ન કરે છે. હું માણસ નથી, હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદી કોઈ મારા નથી, એવી જાગૃતિ અંદર આવે. આત્મજાગૃતિને ઉત્પન્ન કરે છે અને આત્માના અનુભવના ઉત્સાહમાં પ્રેરે છે. એવા પરમ સત્સંગને અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર. દેવંત વર્તો પ્રત્યક્ષ શું છે? 609માં કૃપાળુ દેવે લીધું છે કે આ પ્રત્યક્ષ યોગથી જે લાભ થાય છે, એ આત્માને પ્રગટ થવાનો લાભ થાય છે, એ અમારો આત્મ સાક્ષાત્કાર છે. એ બાબતમાં અમારો આત્મ સાક્ષાત્કાર છે એમ એમણે પોતાની અનુભવની સાક્ષી પૂરી છે. અને એ ઉપરાંત જે વિશેષ લખ્યું એ રીતે સત્સંગનો મહિમા કરતા અમારા આત્મગુણ આવિર્ભાવ પામ્યા અને નિર્વિકલ્પ સ્થિતિએ પહોંચી જવાય એવા સત્સંગને અમે અત્યંત અત્યંત ભક્તિથી નમસ્કાર કરીએ છીએ. પરમ સત્સંગનો મૂલ્યાંકન કેટલું બધું છે અને પોતાને એ વાત કરવા જતા અંદરમાં આત્મગુણ આવિર્ભાવ પામી અને નિર્વિકલ્પ દશાને પામી રહે છે એમ સૂચવે છે. એ વાત કે ભૂતકાળમાં એમને જે આત્મ અનુભવ આગળના ભાવમાં થયો છે એમાં પરમ સત્સંગ યોગ પ્રત્યક્ષ યોગ જ નિમિત્ત થયો છે, પ્રત્યક્ષ યોગમાં જ થયો છે. જે સત્સંગમાં આત્મા ઠરીને ઠામ થાય એવો કોઈ સત્સંગ એમને પ્રાપ્ત થયો છે. આત્મામાં ઠરીને ઠામ થાય 269માં લખ્યું મન મેળાપે સત્સંગ નથી, પણ જો એવો સત્સંગ મળે તો અમને મોક્ષની પણ અપેક્ષા નથી. એ કેટલા ઠરીને ઠામ થયા છે એટલો સત્સંગમાં અમને રસ ચડેલો છે. પત્રે પત્રે અમે સત્સંગને ગાયો છે, સત્સંગના જ ગીત ગાયા છે. ગ્રંથનું નામ એમનું પોતાનું જે દેહનું નામ હતું એ રાખી દીધું છે, પણ જો ગુણવાચક નામ રાખવું હોય તો સત્સંગ મહિમા આપણા વાંચે છે ને સ્વાનુભૂતિ દર્શન, એમ સત્સંગ મહિમા દર્શન એવું નામ એનું ફાળવું જોઈએ. એટલો સત્સંગને ગાયો છે ભરપેટ. મોક્ષથી અમને સંત ચરણ સમીપતા બહુ વાલી છે, એવી કોઈ સંત ચરણ સમીપતા એમને ભૂતકાળમાં મળી ગયેલી અને એટલી બધી પ્રિય થઈ ગયેલી કે કોઈ દશાનો વિકલ્પ એમને અનુભવ, મારી આવી દશા થાય તો સારો, એવું કઈ નહીં, બસ અહીંયા રહી જઈએ. હવે જાણે કે મને બધું સર્વસ્વ મળી ગયું, મને સંત ચરણ સમીપતા મળતા એને એમ થયું મને બધું મળી ગયું, હવે કઈ આ દશા લેવી છે તે દશા લેવી છે વિકલ્પ છૂટી ગયો. એવી દશા એક વાર આવ્યા વિના આત્માનો અભેદ અનુભવ સાક્ષાત્કાર સંભવિત નથી. એવી દશા સત્પુરુષ નો આત્મા કાર્ય વર્તતો પુરુષાર્થ, આત્મવિધિ ને જાગૃત કરે છે, આત્મ જાગૃતિ ને ઉત્પન્ન કરે છે, અનુભવ ઉત્સાહ નો પ્રેરે છે, એવા પરમ સત્સંગ ને અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર. સત્સંગ ની સ્તુતિ કરે ને ભક્તિ કરે તો એને દર્શન માં ગળવા લાગે, માટે સત્સંગ ના મહિમા એવી ચીજ છે દર્શન ને. સત્સંગ એ દર્શન મોહને ગાળવાની એક પ્રક્રિયા છે, દર્શન મોહને ગાળી નાખે, એટલા માટે નિયમિત રીતે નિત્ય પ્રતિ સત્સંગ ને ઉપાસવાની જ્ઞાની પુરુષ ની આજ્ઞા છે. પણ નિયમિત રીતે ઉપાસવાનું થાય એટલે રૂટીન થઈ જાય એમ એનો મહિમા એટલો જ જળવાવો.
પ્રભુ કર્યો અહો અહો પ્રભુનો દીન શર સ્થાનક સમજાવીને બિન બતાવ્યો